પ્રત્યક્ષ પરોક્ષ જીવંત મૃત્યુ પામેલાનો.
હે દાદા ભગવાન, મને કોઈ પણ દેહધારી જીવાત્માનો, પ્રત્યક્ષ અગર પરોક્ષ, જીવંત અગર મૃત્યુ પામેલાનો, કોઈનો કિંચિત માત્ર પણ અવર્ણવાદ, અપરાધ, અવિનય ન કરાય, ન કરાવાય કે કરતા પ્રત્યે ન અનુમોદાય એવી પરમ શક્તિ આપો.
અવર્ણવાદ એટલે કોઈ માણસની બહાર આબરૂ સારી હોય, મોભો હોય, કીર્તિ હોય, તે એને આપણે ઊંધું બોલીને તોડી નાખેલું, એને અવર્ણવાદ કહેવાય, એનું ઊંધું બોલવું.
આમાં મરેલાઓને પણ આપણે જે ક્ષમાપના કરીએ છીએ, આપણે જે કંઈ સંબોધન કરીએ એ એને પહોંચે ખરું?
એને પહોંચાડવાનું નથી. એ માણસ મરી ગયો અને તમે અત્યારે એના નામની ગાળો ભાંડો તો તમે ભયંકર દોષમાં પડો, આમાં એવું કહેવા માગે છે. એટલે અમે ના કહીએ છીએ કે મરી ગયેલાનું પણ નામ ના દેવું, બાકી પહોંચાડવા ના પહોંચાડવાનો સવાલ નથી. ખરાબ માણસ હોય અને બધું ઊંધું કરીને મરી ગયો, પણ એનું ભૂંડું પછી ના બોલવું. અત્યારે રાવણનું અવળું ન બોલાય, કારણ કે હજુ એ દેહધારી છે એટલે એને ફોન પહોંચી જાય. રાવણ આવો હતો ને તેવો હતો બોલે તેને પહોંચી જાય. આપણા કોઈ સગાવાલા મરી ગયેલા હોય અને તેની લોકો નિંદા કરતા હોય તો આપણે વચ્ચે નહીં ભળવું. વચ્ચે ભળ્યા હોય તો આપણે પછી પસ્તાવો કરવો કે આવું ન થવું જોઈએ. કોઈ મરી ગયેલા માણસની વાતો કરવી એ ભયંકર ગુનો છે. જે મરી ગયો હોય એને આપણા લોકો તો છોડતા નથી. એવું કરે કે ના કરે લોકો, તે એવું ના જોઈએ, આપણે એવું કહેવા માગીએ છીએ. એમાં બહુ મોટું જોખમ છે. તે વખતે પહેલાંના ઓપિનિયનથી આ બોલાઈ જવાય, તે આ કલમ બોલતા જાઓ
તો પેલી વાત બોલાય તો દોષ ના બેસે.
આ હુક્કો પીતા જઈએ અને બોલતા જઈએ કે ના પીવાય, ના પીવડાવાય ને કરતા પ્રત્યે ન અનુમોદાય તેવી શક્તિ આપો, તો એનાથી કરારો છૂટા થાય. નહીં તો પૂતગલનો સ્વભાવ ગુલાંટ મારવાનો છે, એટલે આ ભાવના ભાવવાની.
જગત કલ્યાણ કરવાની શક્તિ આપો.
હે દાદા ભગવાન, મને જગત કલ્યાણ કરવાનું નિમિત્ત બનવાની પરમ શક્તિ આપો, શક્તિ આપો, શક્તિ આપો. આપણે આ કલ્યાણની ભાવના કરીએ તો એ કઈ રીતે કામ કરે?
તમારો શબ્દ એવો નીકળે કે પેલાનું કામ થઈ જાય.
પૌદ્ગલિક કે રિયલના કલ્યાણની આપ વાત કરો છો?
પૂતગલનું નહીં, આપણે તો રિયલ ભણી જાય તેની જ જરૂર, પછી રિયલના સહારાથી આગળ થઈ જાય. આ રિયલ મળે તો પેલું રિલેટિવ મળે જ. આખા જગતનું કલ્યાણ કરો એવી ભાવના કેળવવાની, એ ગાવા ખાતર બોલવાનું નહીં, ભાવના ભાવવી. આ તો લોકો ગાવા ખાતર ગાય, જેમ શ્લોક બોલતા હોય એવું.
સાવ નવરો બેઠો હોય તો એના કરતાં આવી ભાવના ભાવે તો એ ઉત્તમ કહેવાય ને?
બહુ સરસ. ખરાબ ભાવ તો ઉડી ગયા, એમાંથી જેટલું થયું એટલું ખરું, એટલું તો કમાયા.
એ ભાવનાને મિકેનિકલ ભાવના કહી શકાય?
ના, મિકેનિકલ કેમ કહેવાય?
મિકેનિકલ તો એ વધારે પડતો એમને એમ પોતાને ખ્યાલમાં ના રહે ને બોલ્યા કરતો હોય તો મિકેનિકલી.
આમાં કરવાનું કશું નથી.
આમાં લખ્યું છે કે મને શક્તિ આપો, શક્તિ આપો, તો એવું વાંચીએ તો આપણને શક્તિ મળી જાય?
ચોક્કસ. આ જ્ઞાની પુરુષના શબ્દો છે. વડાપ્રધાનની ચિઠ્ઠી હોય અને અહીં આગળના એક વેપારીની ચિઠ્ઠી હોય, એમાં ફેર નહીં? કેમ બોલ્યા નહીં તમે? હા, એટલે આ જ્ઞાની પુરુષનું છે. આમાં બુદ્ધિ વાપરે તો માણસ ગાંડો થઈ જાય. આ તો બુદ્ધિ બહારની વસ્તુઓ છે.
પણ અમલમાં લાવવા માટે એમાં લખેલું છે એવું કરવું પડશે ને?
ના, આ વાંચવાનું જ, અમલ એની મેળે જ આવી જશે. એટલે આ ચોપડી તમારે જોડે ને જોડે મૂકવી અને વાંચવી રોજ. તમને બધું આમાંનું જ્ઞાન આવડી જશે. આ રોજ વાંચતા વાંચતા એની પ્રેક્ટિસ થઈ જશે, તે રૂપ થઈ જશો. આજે હું ના ખબર પડે કે આમાં મને શું ફાયદો થયો, પણ ધીમે ધીમે તમને એક્ઝેક્ટ થઈ જશે. આ શક્તિ માગવાથી પછી એનું ફળ આવીને ઊભું રહેશે વર્તનમાં. એટલે તમારે દાદા ભગવાન પાસે શક્તિઓ માગવાની, અને પાર વગરની અનંતી શક્તિ છે દાદા ભગવાન પાસે. જે માગો એ મળે એવી, એટલે આ માગવાથી શું થશે?
શક્તિ મળશે.
હા, આ પાળવાની શક્તિ આવશે ને ત્યાર પછી પડાશે. એ એમને એમ નહીં પડાય એટલે તમારે આ શક્તિ માગમાં કરવાની, બીજું કશું કરવાનું નથી. લખ્યું છે એવું એકદમ થાય નહીં અને થશે પણ નહીં. તમારાથી જેટલું થાય એટલું જાણવું કે થાય છે ને આટલું નથી થતું તેની ક્ષમા માગવી, અને જોડે જોડે આ શક્તિ માગવાની એટલે શક્તિ મળશે.
શક્તિ માંગી સાધો કામ.
એક ભાઈને મેં કહ્યું કે આ 9 કલમોમાં બધું આવી ગયું, આમાં કશું બાકી રાખ્યું નથી, તમે આ 9 કલમો રોજ વાંચજો. પછી એ કહે છે પણ આ થાય નહીં. મેં કહ્યું હું કરવાનું નથી કહેતો બળ્યું, થાય નહીં એવું ક્યાં કહો છો? તમારે તો એટલું કહેવાનું કે હે દાદા ભગવાન મને શક્તિ આપો, શક્તિ માગવાનું કહું છું. ત્યારે કહે આ તો મજા આવશે, લોકોએ તો કરવાનું શીખવાડ્યું છે. પછી મને કહે છે એ શક્તિ કોણ આપશે? મેં કહ્યું શક્તિઓ હું આપીશ, તમે માગો એ શક્તિઓ આપવા તૈયાર છું. તમને પોતાને માગતા જ ના આવડે ત્યારે મારે આવી રીતે શીખવવું પડે કે આવી રીતે શક્તિ માગજો, ના શીખવવું પડે? જુઓ ને, આ શીખવાડ્યું જ છે ને બધું, આ મારું શીખવાડેલું જ છે ને. એટલે સમજી ગયા. પછી કહે છે આટલું તો થાય, આમાં બધું આવી ગયું, આ કરવાનું નથી તમારે, તમે જરાય કરશો નહીં. નિરાંતે રોજના કરતા 2 રોટલી વધારે ખાજો, પણ આ શક્તિ માગજો. ત્યારે મને કહે છે એ વાત મને ગમી.
પહેલાં તો એ જ શંકા હોય કે શક્તિ માંગે તો મળે કે નહીં,
એ જ શંકા ખોટી ઠર્યા કરે. હવે શક્તિ માગ્યા કરે છે ને, એટલે એ તમારે શક્તિમય ઉત્પન્ન થયા પછી એ શક્તિ જ કાર્ય કરાવશે, તમારે કરવાનું નહીં. તમે કરશો તો ઇગોઇઝમ વધી જશે. હું કરવા જઉં છું ને પછી થતું નથી એવું થશે પાછું, એટલે પેલી શક્તિ માગો.
આ 9 કલમોમાં આપણે શક્તિઓ માગીએ છીએ કે આવું ન કરાય, ન કરાવાય કે ન અનુમોદાય, એટલે એનો અર્થ એવો કે ભવિષ્યમાં આવું ન થાય એના માટે આપણે શક્તિઓ માગીએ છીએ, કે પછી આપણે પાછળલું કરેલું ધોવાઈ જાય એના માટે છે? આ
એ ધોવાય અને શક્તિ ઉત્પન્ન થાય. શક્તિ તો છે જ, પણ એ ધોવાવાથી એ શક્તિ વ્યક્ત થાય. શક્તિ તો છે જ, પણ વ્યક્ત થવી જોઈએ. તેથી દાદા ભગવાનની કૃપા માગીએ છીએ, આ અમારું ધોવાય તો શક્તિ વ્યક્ત થઈ જાય.
આ વાંચ્યું ને એ બધું એક જબરજસ્ત વાત છે. આ તો નાનો માણસે સમજી જાય તો આખી જિંદગી એની સુખમય જાય.
હા, બાકી સમજવા જેવી વાત જ એને મળી નથી. આ પહેલી વખત ચોખ્ખી સમજવા જેવી વાત મળે છે. હવે એ મળે એટલે ઉકેલ આવી જાય. આ 9 કલમો છે, એમાં એની મેળે આપણાથી જેટલી પડાતી હોય તેનો વાંધો નથી, પણ ના પડાતી હોય તેનો મનમાં ખેદ રાખવાનો નહીં. ફક્ત તમારે તો એ કહેવાનું કે મને શક્તિ આપો. તે શક્તિ ભેગી થયા કરશે, અંદર શક્તિ જમે થયા કરશે, પછી કામ એની મેળે થશે. એ તો બધી 9 કલમો સેટઅપ થઈ જશે. શક્તિ માગશો એટલે ખાલી બોલશે તોય બહુ થઈ ગયું. બોલ્યો એટલે શક્તિ માગી ને એટલે શક્તિ મળી.
દાદા શક્તિ આપો તો અમે સૌ પાપને નિંદીએ, કર્યું ક્રાવ્યું અનુમોદ્યું જગત ગામી કરમ નિંદીએ. હે દાદા શક્તિ આપો તો અમે સૌ પાપને નિંદીએ. જીવાત્મા વાગોળે સંયોગ તો નીકળે સાર અનુભવનો, સકળ સંસાર છે અસાર જગતનો માર ભવરણનો. જગત નિંદા કરે જેની કે કરે